ஓம் நமோ சித்தானம் நமோ ஆரியானம் நமோ உஜ்ஜானம் நமோ லோயே திரிகாலவர்த்தி சர்வசாரணம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ கலி மங்களம் குந்துகுந்தாரியோ ஜெயந்த் தர்மோஸ்தம் மங்களம் சர்வ மங்கல்யம் மங்கல்யம் சர்வ கல்யாண காரகம் பிரதானம் சர்வ தர்மானம் ஜெயினம் ஜெயத்து சாசனம் ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய நமோ நம நம சமய சாராய சுவானுபூத்தியாய சகாஸ்தே சித் சுபாவாய பாவாய சர்வ பாவாந்தர்ச்சித அக்னாந்தி மிராந்தானம் ஜ்ஞானா ஜன் சலாகயா சக்ஷுருன்மிலிதம்யனம் தஸ்மே ஸ்ரீ குருவே நம ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம் ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம் பர்பாவஸ்ய கர்த்தாத்மா மோஹயம் வியவஹாரிணம் மங்கள்மய் மங்கள்கரன் வீத்ராக விஜ்ஞான் நமுதாஹி ஜாதே பயே அரிஹந்தாதி மகான் ஓம் நம சிதேபிய நம சிதேபிய நம சிதேபிய மாவீர் பரமாத்மான சாசனமா குந்த்குணாச்சாரிய பகவானி ஆம்னாய்மா અમરચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો ભવ વિનાશકારી ઉપદેશ અદભુતમાં અદભુત અલૌકિકમાં અલૌકિક છે. અત્યારે જે પ્રવચન આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો મોક્ષ અધિકાર ઉપર સાંભળ્યું એ જૈન દર્શનનો સાર છે. પરથી છૂટો પાડવા માટે એમ કે જ્ઞાન દ્વારા ચેતે છે, જ્ઞાન દ્વારા જાણે છે, જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનથી જણાય છે, જ્ઞાન જાણનારો છે એમ વાત કરે. કારણ કે મનથી, વિકલ્પથી, બુદ્ધિથી, ધારણાથી, સંયમથી કાંઈ પણ કાર્ય થતું નથી. એ બધા જળભાવ છે અને આત્મા છે, ચેતન ભાવ છે. એટલે ચેતન ચેતનથી ચેતતો છે, ચેતના વડે ચેતતો છે, ચેતનામાં ચેતતો છે. અને વાત જયારે એને સમજાઈ જાય છે કે વસ્તુની વ્યવસ્થા એવી અદભુત છે, અલૌકિક છે કે મન દ્વારા, વિકલ્પ દ્વારા વસ્તુ પકડી શકાય નથી, વસ્તુ જાણી શકાતી નથી, એનું વર્ણન આવે, સમજાવવાનું બીજું કોઈ વિધાન ન હોવાથી ભેદથી સમજાવાય, બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક ન્યાયથી, લોજિકથી, તર્કથી એને સમજાવવામાં આવે અને એ સમજે, પણ એ સમજવાનું વિધાન નથી. કહેવાય છે પણ છે નહીં. તો શું છે? તો કે જ્ઞાનમાં પોતે જણાય છે, જાણનાર જણાય છે, ભગવાન આત્મા જણાય છે. જ્ઞાન પર્યાયમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, જ્ઞેયોનું જ્ઞાન નથી થતું. એ જયારે સમજાઈ જાય છે ત્યારે આગળ કહે છે કે જ્ઞાનથી નથી જાણતું, એ ભેદ છે. હું શુદ્ધ ચિન્હ માત્ર છું એટલી વસ્તુ છે અને એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની પરિભાષા જગતે જેવી સમજી છે તેવી નથી. ત્રિકાળ ધ્રુવ અભેદ પરમાત્માને હું છું એવું સમજે, એવો અનુભવ કરે, એવું જ્ઞાન શ્રદ્ધાન કરે એનું નામ સમ્યક દર્શન છે. વિકલ્પ દ્વારા, ચિંતન દ્વારા, મનન દ્વારા, બુદ્ધિ દ્વારા, ન્યાય દ્વારા, તર્ક દ્વારા, નયો દ્વારા એ વાત વસ્તુ પકડાય તેવી નથી. કારણ કે એ બધાથી વસ્તુ રહી જ છે, એનાથી તો રહી જ છે પણ છ કારકોથી પણ, છ કારકોના ભેદોથી પણ રહી જ છે. આત્મા કરતા અને પરિણામ એનું કર્મ એમ નથી. કહેવાય પ્રમાણથી વાત થાય ત્યારે એમ કહેવાય કે આત્મા કરતા અને જ્ઞાન એનું કર્મ, પણ એમ નથી. એને વસ્તુને ભેદથી સમજી છે, ભેદ દ્વારા સમજી છે. જીનવાણીમાં એમ આવે કે ભાઈ જ્ઞાનમાં રાગ નથી જણાતો, જ્ઞાનમાં આત્મા જણાય છે, તો એ જ્ઞાનમાં આત્માને પકડવાનો પ્રયત્ન કરે અને એ અનાદિકાળથી એનો પ્રયત્ન ચાલુ છે. જ્ઞાન પર્યાયનું લક્ષ્ય એનું અનાદિકાળથી છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો ઉપદેશ છે. ત્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવી દ્રષ્ટિ છે, ત્યાં સુધી ભેદ દ્રષ્ટિ મિથ્યાત્વ છે. પ્રભુ ગુરુદેવસિંહના એક પ્રવચનની અંદરમાં આખું જૈન દર્શન નીકળે છે, જ્યાંથી કહેવામાં આવે છે, જેવી રીતે કહેવામાં આવે છે, જ્યાં એમ કે છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ વાત સાચી છે. જે અપેક્ષાથી કહેવામાં આવે છે એ અપેક્ષાથી સાચી છે. પરંતુ જ્યારે નિર્ણયનો પ્રશ્ન હોય, દ્રવ્ય દ્રષ્ટિનો પ્રશ્ન હોય, શુદ્ધ નયનનો પ્રશ્ન હોય, ભગવાન આત્માની દ્રષ્ટિ કેવી રીતે કરવી એનો પ્રશ્ન હોય, તો વસ્તુ જે છે ભેદો અને ભંગોથી પાર છે. સમજાવવાનું બીજું કોઈ વિધાન નથી, માટે ભેદોથી સમજાવવામાં આવે છે. જ્ઞાનમાં જ્ઞેયોનું જ્ઞાન નથી થતું, જ્ઞાનમાં જ્ઞાનપર્યાયનું જ્ઞાન થાય છે. તો એ જ્ઞાનપર્યાયની વ્યવસ્થા શું છે એ સમજાવવાની વાત છે. પછી જ્ઞાનમાં જ્ઞેય નથી જણાતું, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તો એ પર ઉપરથી દ્રષ્ટિ હટાવવા માટે અને જ્ઞાયક તરફ દ્રષ્ટિ લઈ જવા માટે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ વાત છે. પર જ્ઞેય નથી જણાતું, સ્વજ્ઞેય જણાય છે, કારણ કે સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક છે એવા ભેદો જ્ઞાનમાં છે કે નથી, કે જ્ઞાન પર્યાયની અંદરમાં જે છે એનું સ્વજ છે. જ્ઞાનની અપેક્ષાથી જોવામાં આવે તો જ્ઞાયક પણ પર છે. એવું જેને સમજાય છે એની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટી જાય છે. આપણે વસ્તુને ભેદોથી સમજી છે માટે વસ્તુ આકરી લાગે છે, કારણ કે સમજાવવાનો બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. પણ એ શા માટે કીધું પેલા કે જ્ઞાનમાં તું રાગનો કરતા નથી, રાગનો તું જાણનાર છું. તો એ કરતા નથી સિદ્ધ કરવા માટે જાણનાર છું વાતને સિદ્ધ કરી. એ રાગનો જાણનાર છે એમ કીધું તો કે રાગનો જાણનાર નથી, જ્ઞાન પર્યાયનો તું જાણનાર છું. તો એ રાગથી છોડવા માટે અને જ્ઞાનની મર્યાદામાં લાવવા માટે એ વાત કહેવામાં. પછી જ્ઞાન સ્વપર પ્રકાશક છે, તો જ્ઞાનમાં સ્વ પણ જણાય છે અને પર પણ જણાય છે. તો કે પર નથી જણાતું, ખરેખર જ્ઞાન પર્યાયમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. તો જ્ઞાન પર્યાયની મર્યાદામાં લાવ્યા, જ્યાં જ્ઞાન પર્યાયની મર્યાદામાં લાવ્યા તો કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. તો એ જ્ઞાનમાં જ્ઞાયકને પકડવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ એક જગ્યાએથી દ્રષ્ટિ હટાવી છે અને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ લાવી છે, પર્યાય ઉપર દ્રષ્ટિ હટાવી છે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ લાવી છે. તો એનો સમજાવવાનો ઉપાય તો એક એક પગથિયું એક એક પગથિયું ઉપર લઈ જવાની પદ્ધતિ છે. પરંતુ વાત તો સિદ્ધિ એટલી છે કે હું શુદ્ધ ચિન્હ માત્ર છું એવી દ્રષ્ટિ જ્યાં થાય છે એનું નામ સમ્યક દર્શન છે. બીજી આ જેટલી પણ પ્રથા પ્રણાલિકા પદ્ધતિ કહેવામાં આવી એનું નામ સમ્યક દર્શન પડતું નથી. ગુરુદેવે એમ કીધું કે એનું નામ મિથ્યાત્વ છે. પ્રભુ વાત આકરી લાગે છે લોકોને, પણ વાત આ જ પરમ સત્ય છે. અનાદિકાળથી વસ્તુ સુધી પહોંચી નથી શક્યો એનું કારણ જો વિચારવામાં આવે તો આટલું જ છે કે શુદ્ધ ચૈતન્ય માત્ર, મને ચેતનાથી ચેતતો હું નથી એ વાત એને સમજાણી નથી. જ્ઞાન વડે જાણનારને જાણું છું એ મિથ્યાત્વ છે એ વાત એને સમજાણી નથી. ભેદ છે, પ્રમાણ છે, દ્રષ્ટિનો વિષય નથી. એક જગ્યાએથી ઉપાડે છે, એક જગ્યાએથી લઈ આવે છે, માટે આ બધા કથનો ભેદના કહેવામાં આવ્યા છે. પરંતુ પ્રભુ જ્યાં સુધી તને આ હું એ વાત ઉપર તું નહીં આવે ત્યાં સુધી આ કહેતા શુદ્ધાત્મા અને હું કહેતા હું શુદ્ધાત્મા છું એ એક વાત છે, એકાંત વાત છે, પરમપા પરમાર્થ વાત છે. પ્રથમ વાત પણ એ છે અને અંતિમ વાત પણ એ છે. હું શુદ્ધાત્મા છું એ વાત પ્રથમ છે અને હું શુદ્ધાત્મા છું એ વાત અંતિમ છે. એટલે હું શુદ્ધાત્મા છું એ સમ્યક દર્શન છે અને હું શુદ્ધાત્મા છું એ મોક્ષ છે. એ છોડીને બીજો કોઈ વિષય નથી. સમજાવવામાં આવ્યો છે ઉપયોગને એક જગ્યાથી હટાવીને એક જગ્યાએ સ્થિર કરવામાં, પરથી હટાવીને સ્વની મર્યાદામાં લાવવા માટે આ બધા કથનો કહેવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પચાવવાની વાત છે. પચાવવાની વાત છે એટલે સમજવાની વાત છે. સમજવાની વાત છે એટલે હું છું એવો શ્રદ્ધાની વાત છે. અને જેને એવું શ્રદ્ધાન થાય છે એ પરિણમી જાય છે, અને પરિણમતો નથી તેનો અર્થ એમ સમજે કે પ્રભુ હું છું એવું તે નક્કી નથી કર્યું, હું પરમાત્મા જ છું એવું તે નક્કી નથી કર્યું. ગુરુદેવે કાલે કીધું કે આ તો પચાવીને પરિણમવાની વાત છે, એટલે જે પચાવે છે એ પરિણમી જાય છે અને પરિણમવું પડતું નથી. પચાવવાનો મતલબ છે સમજણ, પચાવવાનો મતલબ છે શ્રદ્ધા, પચાવવાનો મતલબ હું છું એવું એને એક વખત પણ નક્કી નથી કર્યું. બોલ્યું છે, ધારણામાં લીધું છે, બુદ્ધિમાં લીધું છે, સ્વયંસમમાં લીધું છે, ચર્ચામાં લીધું છે, ચિંતન મનનમાં લીધું છે, પરંતુ જ્ઞાન શ્રદ્ધામાં નથી લીધું. અને જ્ઞાન શ્રદ્ધા જ્યાં હોય છે ત્યાં વિકલ્પ નથી હોતો, નિર્વિકલ્પતા હોય છે. અને એ સહજમાં થતી પ્રક્રિયા છે. જેની દ્રષ્ટિ પરિણમવા ઉપર છે એને પચાવ્યું નથી. પચાવવાનો મતલબ છે કે હું આ પરિણામી છું, પચાવવાનો મતલબ છે હું શુદ્ધ ચિન્હ માત્ર છું. આવી દ્રષ્ટિ એને એક પણ વખત કરી નથી, આવો વિશ્વાસ એને એક સમય પણ કર્યો નથી. અને જૈન દર્શનનું હૃદય આટલું જ છે. આપ ક્યાંયથી પણ ચાલુ કરો, કોઈ પણ જગ્યાથી, ચાહે એ વાત નોકર્મથી હોય, દ્રવ્યકર્મથી હોય, ભાવકર્મથી હોય, કે એક સમયની પર્યાયથી હોય, પછી પર્યાયની અંદરમાં જ્ઞાન પર્યાયની વાત હોય, કે જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે એની વાત હોય, કે જ્ઞાન પર્યાયની અંદરમાં સ્વનું જ્ઞાન થાય છે એની વાત હોય, કે જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાયકનું જ્ઞાન થાય છે એની વાત હોય, એ બધા ભેદો છે, એ બધા વ્યવહારો છે. નિશ્ચય તો એક ચિહ્ન માત્ર હું છું એટલું નિશ્ચય છે. અને આ જગ્યા ઉપર એ આવતો નથી અનાદિકાળથી, અનાદિકાળથી આ જગ્યા ઉપર નથી આવતો. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે તને જ્ઞાન પર્યાયનું લક્ષ અનાદિથી છે. જ્ઞાનમાં જ્ઞાયક પકડવો કેવી રીતે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો મારા જ્ઞાનમાં જ્ઞાયક પકડવો કેવી રીતે, જ્ઞાન સ્વપર પ્રકાશક છે તો એ સ્વપ્રકાશક જ છે એ કેવી રીતે. પ્રભુ તને પર્યાય મૂંઝવે છે ને, કારણ કે તને પર્યાયની વ્યવસ્થા ને તો પર્યાયની વ્યવસ્થાથી નથી જોતો, મિશ્રણ કરે છે એની અંદરમાં, મિલાવટ કરે છે. તું જ્ઞાનને જ્ઞાનની પર્યાયથી જો, તેમાં શું છે જ્ઞાન છોડીને. દર્પણની અંદરમાં અનંત પદાર્થ પ્રકાશિત થતો હોય, દર્પણની અંદરમાં શું છે? વ્યવસ્થા અત્યંત સ્પષ્ટ છે. એ જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, કારણ કે જ્ઞાન પર્યાય જ્ઞાન પર્યાયથી બનેલી છે, એનું જ્ઞાન શરીર છે, એનું જ્ઞાનથી બનેલી એની વ્યવસ્થા છે. તો એ જ્ઞાનથી બનેલી જ્ઞાન પર્યાયની વ્યવસ્થામાં જ્ઞાન જ્ઞાનને જ્ઞાન છે. અને જ્ઞાન પર્યાયમાં જ્ઞાયક જણાતો હોવા છતાં પણ જ્ઞાન પર્યાયમાં જ્ઞાયક આવતો નથી, કારણ કે જ્ઞાન પર્યાયમાં પણ જે જ્ઞાયક રચાય છે, અનુભવાય છે, વેદાય છે, એ જ્ઞાન પર્યાય નો બનેલો જ્ઞાયક છે, ત્રિકાળી જ્ઞાયક ત્યાં નથી. તો એ જ્ઞાન પર્યાયની અંદરમાં જે જ્ઞાયક અનુભવાય છે, જણાય છે, સ્વસંવેદનમાં આવે છે, એ જ્ઞાયક કે ત્રિકાળી જ્ઞાયક. અનુભૂતિના સમયે શું છે એની ચર્ચા નથી. અહીંયા તો જીવ ક્યાં અટકાય છે, ભૂલ ક્યાં કરે છે, અને શા માટે એને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતી નથી કે આ શુદ્ધ ચિહ્ન માત્ર તે હું, એટલી વાત ઉપર એ શા માટે આવતો નથી. કારણ કે એ એમ સમજે છે ભાઈ પરથી આત્મામાં તો ન જવાય, પણ જ્ઞાન તો આત્માનો અંશ છે, તો એ આત્માનો અંશ છે તો અંશથી અંશ સુધી જવાય એવું વિધાન છે. કાલે ગુરુદેવ પ્રવચનમાં કીધું કે મને નથી જણાતું, નથી જણાતું એ સિદ્ધ કરે છે કે તને જણાય છે. નથી જણાતું એવું નક્કી કોણ કરે છે? જે નક્કી કરે છે એ તું છો. તો એ બધી વાતથી, બધી અપેક્ષાઓથી, બધી જગ્યાથી જ્યાં જ્યાં એ અટકાયેલો છે ત્યાંથી એને હટાવીને સ્વભાવની મર્યાદામાં લાવવા માટેનો આચાર્ય ભગવંતનો નિષ્કારણ કરુણા ભરેલો ગુરુદેવનો 45-45 વર્ષનો 24 કલાકનો એ પરિશ્રમ કે ભાઈ તું કોઈ પણ હિસાબે હું શુદ્ધ ચિહ્ન માત્ર છું એની ઉપર આવો. આચાર્ય ભગવાને કીધું ચેતતા વડે નથી ચેતતું, ઉપરમાં કે ચેતતા વડે ચેતે છે, એટલે કે બીજા વડે નથી ચેતતો તો કે ચેતતા વડે ચેતે છે, જ્યાં ચેતતા વડે ચેતે છે તો કે ચેતતા વડે નથી ચેતતું. શું છે? તો કે હું છું પ્રભુ. જ્યાં સુધી ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વ જે છે એ હું છું એવો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી બધા જેટલા પણ કદમ છે એ બધા મિથ્યાત્વના છે. અભિગમ જ્યાં સુધી સાચો નથી આવતો, અભિપ્રાય જ્યાં સુધી સાચો નથી કેળવાતો, વસ્તુ જેવી જેવી માન્યતાની અંદરમાં નથી આવતી, વિચારની અંદરમાં નથી આવતી, સમજણની અંદરમાં નથી આવતી, ત્યાં સુધી પચાવી નહીં શકે એને. અને હું શુદ્ધ ચિન્હ માત્ર છું એવું એને એકાંત લાગતું હોય તો એકાંત પણ એ સમ્યક એકાંત છે, સાચું એકાંત છે, પરમાર્થ છે. એ છોડીને બીજો કોઈ જ માર્ગ નથી, કોઈ જ એટલે ખરેખર કોઈ જ માર્ગ નથી, બાકી બધા ભેદભંગ છે. અને જે ભેદભંગ કહેવામાં આવ્યા છે એવા છે નહીં વસ્તુની અંદરમાં, અભેદ છે, જે કંઈ પણ છે એ બધું અભેદ છે. એટલે અનુભૂતિ પણ જે હોય છે એ અભેદ હોય છે, દ્રવ્ય પર્યાયની અનુભૂતિ નથી હોતી, આત્માની અનુભૂતિ હોય છે. જે વેદાય છે એ પોતે છે, ત્યાં દ્રવ્ય પર્યાય એવો વિભાગ નથી હોતો. પ્રભુ વસ્તુને વસ્તુથી આપણે જોઈએ, વસ્તુના સ્વભાવથી જોઈએ, અને વસ્તુ ન સમજાય એવું ત્રણ કાળમાં બનતું નથી. એક વખત આપણો પૂર્વાગ્રહ કીધું ને ગુરુદેવ કે પોતાની વાત છોડતો નથી, અનાદિકાળથી પોતે પકડેલી વાત છે વાતને છોડતો નથી, એટલે મૂળ વાત ઉપર આવી નથી શકતો. પછી હું પરમાત્મા છું એનું ચિંતન મનન પણ ચાલતું હોય તો પણ પરમાત્માનું વજન નથી આવતું, વિકલ્પનું વજન રહી જાય છે, બુદ્ધિનું વજન રહી જાય છે, સ્વયંસમનું વજન રહી જાય છે, વસ્તુનું શ્રદ્ધાન જેવું થવું જોઈએ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થતું. માર્ગ પ્રભુ અઘરો નથી નાથ. એક વખત આપણે થોડા ધીરા પડીએ, કીધું ને ધીરો થઈ શાંત થાય, આજે કીધું ગુરુદેવ સાહેબ ધીરો થઈને શાંત થાય, ધીરો પડે એક વખત વિચાર કર ભાઈ જ્ઞાન પર્યાય છે, જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, એ એક સમયની પર્યાય છે. અને એવી જે એક સમયની પર્યાય છે એવી અનંતી 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 પર્યાયનો એક ગુણ છે, ને એવા અનંત ગુણનો ભંડાર ભગવાન આત્મા છે, તો કિંમત કોની, નાયકની કે એક સમયની પર્યાયની. જ્યારે હું પણ આનો પ્રશ્ન આવશે ત્યારે ક્ષણિક ઉપર હું પણ કરીશ કે ત્રિકાળ ઉપર હું પણ કરીશ, તો વાત હું પણ છે, વાત શ્રદ્ધાની છે, વાત સમજણની છે, વાત પચાવવાની છે. અને આ એક જ વાત નથી પચતી, બાકી બધી વાત પચે છે, બાકી બધી વાતમાં 11 અંગ 9 પૂર્વાને તો ખત પચી ગયા, પણ એ મિથ્યાત્વ છે પ્રભુ. ઇન્દ્રિય જ્ઞાન છે એની કિંમત શૂન્ય છે. ને આવું અનંત વખત આપણી સાથે બન્યું છે, અનંત વખત, એક વખત નહીં. અને આજે પણ ગુરુદેવ મેળા પછી પણ, આચાર્ય ભગવંતો મેળા પછી પણ, જીનવાણી આટલી સ્પષ્ટ થયા પછી પણ આપણને ભેદો જ સમજાય છે, અભેદ નથી સમજાતો. અનુભૂતિ તો પર્યાયમાં થાય છે ને, વેદન તો પર્યાયમાં થાય છે, તો આનંદ તો પર્યાયમાં આવે છે ને, એવો એને એક અંદરમાં પક્ષ રહી જાય છે. અને આ પક્ષનું નામ છે પર્યાય દ્રષ્ટિ, આ પક્ષનું નામ છે પર્યાયમાં પોતાપણું. એને દ્રવ્યની અંદરમાં હું પણ થવા જ નથી જતું. સમજાય છે, દ્રવ્ય પર્યાય અત્યંત ભિન્ન છે. શ્રદ્ધાના વિષયની ચર્ચા કરે, ચરમસીમાએ ચર્ચા કરે, અને દ્રવ્યથી વાત કરે તો દ્રવ્ય અને પર્યાય સર્વતા ભિન્ન કહે, ભિન્ન બોલે પણ ભિન્ન માને નહીં. બહારની અંદરમાં સંયોગોની અંદરમાં જરાક ઉચ્ચ નીચતા થાય તો જાણે એની આખી દુનિયા પલટી ગઈ એવું દેખાય. શા માટે પ્રભુ, તું નિર્ણય કરતો, નિર્ણય તો અડીગ હોવો જોઈએ, નિર્ણય તો અચલ હોવો જોઈએ, નિર્ણય તો મેરુ જેવો હોવો જોઈએ. અને હું પરમાત્મા છે અને નક્કીને નિર્ણય કરવાનું પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે, તો એ જ હૃદય છે જૈન દર્શનનું, એ જ આત્માની અનુભૂતિનું હૃદય છે. અને એ આત્માની અનુભૂતિ છે પ્રભુ, સમજ એક વખત, નાથ સમજ એક વખત. વિસ્તારને સંક્ષિપ્ત કરી દઈને, રેડ્યુસ ધ રેડિયસ કરીને, કેન્દ્રબિંદુ ઉપર એટલે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા ઉપર એક વખત આવ નાથ, એક વખત આવ. દુનિયા નથી આવ્યો માટે સહેલી વસ્તુ પણ આકરી થઈ પડી છે, આકરી લાગે છે, આકરી છે નહીં, છે તો અત્યંતમાં અત્યંત સરળ. પોતે પરમાત્મા છે અને પરમાત્મા એમ કહે કે હું પરમાત્મા છું, તો એ અઘરું કેવી રીતે હોઈ શકે, વિકલ્પ નહીં. વિકલ્પ તો અનંત કર્યા, હું પરમાત્મા છું એવા વિકલ્પ તો અનંત કર્યા, હું પરમાત્મા છું એવી માન્યતા એક સમય પણ નથી કરી. ગુરુદેવ કહે છે આ તો પચાવીને પરિણમવાની વાત છે. જે પચાવે છે એ પરિણમી જાય છે, નથી પરિણમતો એનો મતલબ પચાવ્યું નથી. જે મૂંઝવણ જે થાય છે ને જીવોને, હજી પણ એ મૂંઝવણ છે ભાઈ. જ્ઞાનની અંદરમાં જ્ઞાયકને પકડવાની વાત તો જ્ઞાનીઓ કરે છે, પ્રભુ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે. એ જ્ઞાનની અંદરમાં પર નથી જણાતો એના માટે જ્ઞાયક જણાય છે એમ કહેવામાં, પરથી હટાવવા માટે અને સ્વનું લક્ષ્ય થાય એના માટે એ વાત કરવામાં આવી છે. જ્ઞાનની અંદરમાં જે કંઈ પણ છે એ જ્ઞાનનું વિશ્વ એનું સ્વપ્રકાશક જ છે, નિશ્ચય સ્વપ્રકાશક છે. કારણ કે જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયક એવા ભેદ નથી, એવા વિભાગ નથી. કારણ કે જ્ઞાનનું પરિણમન સ્વ પર એવા બે ભેદોને જાણે એવું જ્ઞાનનું પરિણમન ત્રણ કાળમાં હોતું નથી. જ્ઞાનનો સ્વભાવ સ્વભાવથી અભેદગ્રાહ્ય છે. જ્ઞાન ક્યારે પણ ભેદને ગ્રહણ કરતું જ નથી. પંચાધ્યાય કરતા કહ્યું છે કે જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે. ભેદને ગ્રહણ કરવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી. એ જ્ઞાનની અંદરમાં આ જ્ઞાન અને આ જ્ઞાયક, આ જ્ઞાન અને આ સુખ, આ જ્ઞાન અને આનંદ એવા વિભાગ પડતા જ નથી. જે જ્ઞાનનો સ્વભાવ અભેદગ્રાહ્ય છે એ જ્ઞાનની અંદરમાં સ્વપર પ્રકાશકને આપણે ગોતવાની પ્રયત્ન કરીએ છીએ. મને એનો જે મૂળભૂત સ્વભાવ છે એ સ્વભાવને જ નથી પકડતા. હવે જો સ્વભાવને નહીં પકડીએ તો વસ્તુ કેવી રીતે પકડાશે? એ સાકરનો સ્વભાવ મીઠાશ છે એ તો સમજવું પડશે ને, એ તો એ ફટકડીને સાકર સમજશે. અને અત્યારે અનાદિકાળથી થઈ રહ્યું છે એવું છે. જ્ઞાન પર્યાયનો લક્ષ છે ગુરુદેવ શ્રી એમ કે જ્ઞાન પર્યાયનો લક્ષ છે. જ્ઞાન પર્યાયમાંથી તારું હું પણ છૂટતું નથી એટલે બધા પ્રયત્ન નિષ્ફળ છે, વિફળ છે. બધા પ્રયત્નની અંદરમાં પરિણામનું અહમપણું મિથ્યાત્વને પ્રબળ કરે છે પ્રભુ. સમજ એક વાત, મિથ્યાત્વની પ્રબળતા થાય છે, પ્રગાઢતા થાય છે. સમ્યક સમયસાર નાટકના પ્રવચનની અંદરમાં ગુરુદેવશ્રી એમ કે છે જેને સમ્યક દર્શન જોઈએ છીએ એ મિથ્યા દર્શનને પ્રગાઢ કરે છે. પ્રભુ અમે કાંઈ નથી માંગતા, સંસારની કોઈ સંપત્તિ, કોઈ વૈભવ, એક પરમાણુ નથી માંગતા. સમ્યક દર્શન, જેને મોક્ષ માર્ગ કહેવાય છે, જેને મોક્ષનું કારણ કહેવાય છે, એ માંગીએ છીએ. અને એ મિથ્યાત્વને પ્રગાઢ કરવાનું કારણ પ્રભુ, હા નાથ તું ભેદોની અંદરમાં પડ્યો છો, ભેદોની અંદરમાં ઉલજી ગયો છો. સ્વાભાવિક અભેદ વસ્તુ જે છે, સ્વાભાવિક અભેદ પરમાત્મા તત્વ જે છે, ત્યાં તો એક સમયને માટે પણ તો આવ્યો નથી. કામ એક સમયનું છે, એક સમયમાં ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તત્વ હું છું એવો નિર્ણય જે સમયે કરે છે એ સમયે સમ્યક દર્શન છે, એ સમયે સમ્યક દર્શન છે. કારણ કે જે નિર્ણય કરે છે ને એ એમ નથી કહેતી હું નિર્ણય કરું છું, એમ નથી કહેતી હું પર્યાય નિર્ણય કરું છું કે હું પરમાત્મા છું. એ નિર્ણય કરનારી પર્યાય એમ કે છે કે હું પર્યાય નથી, હું પરમાત્મા છું. નિર્ણય કરનારી પર્યાય પોતાને પર્યાય ભાવે જોતી નથી, પોતાને દ્રવ્ય ભાવે જોવે છે. એનું સર્વ સમર્પણતાનો ભાવ છે, સર્વસ્વ સમર્પણ કરે છે. એટલે એ પરિણામની અંદરમાં પરિણામ હોતા જ નથી, પરિણામની અંદરમાં માત્ર અપરિણામી હોય છે. હું અપરિણામી છું એ ભાવે એ પરિણામે છે, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એ કોઈ પ્રગટ કરવાની વસ્તુ નથી, પ્રગટ કરવાની કોઈ વ્યવસ્થા નથી, પ્રગટ થતી વ્યવસ્થા છે. અને પ્રગટ થાય છે ક્યારે? જયારે હું શુદ્ધ ચિન્ માત્ર છું એવો બિલકુલ સ્પષ્ટ અભિપ્રાય, અત્યંત સ્પષ્ટ અભિપ્રાય, અત્યંત અત્યંત સ્પષ્ટ અભિપ્રાય, ઈમાનદારી પૂર્વકનો અભિપ્રાય, જે અભિપ્રાયની અંદરમાં ઊંડે ઊંડે પણ સમ્યક દર્શનની ખ્વાઇશ ન હોય, એ પ્રમાણિકતા છે, એ સમર્પણતા છે, એ શ્રદ્ધા છે. ને આવું એક સમયને માટે થયું નથી. માટે વસ્તુ આકરી લાગે છે, મુશ્કેલ લાગે છે, કઠણ લાગે છે, દુષ્કર લાગે છે. પણ દુષ્કર લાગે તો પણ ચાર ગતિમાં રખડવાનો ઉપાય આના સિવાય એ રખડવાનો ઉપાય મટી નહીં શકે, કારણ કે પરિસ્થિતિ જ એવી છે કે તું જો વસ્તુને વસ્તુના સ્વભાવથી નહીં સમજે ને પર્યાયની અંદરમાં હું પણ કરીશ તો એ આ વસ્તુમાં તે હું પણ કરું. શુદ્ધાત્માની વ્યવસ્થાથી જો જોવામાં આવે તો કેવળ જ્ઞાન આ વસ્તુ હોય એવું લાગે છે. કેવળ જ્ઞાન તો આપણું સાધ્ય છે એવી સ્પષ્ટ સમજણ છે. 320મી ગાથાના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ કે છે કે કેવળ જ્ઞાન છે એ આ વસ્તુ છે. પ્રભુ એક સમયને માટે પણ જે દિવસે તની એ આ વસ્તુ લાગી ગઈ એ દિવસે પર્યાયનો પ્રેમ મટી જશે. પર્યાય નહીં મટે, પર્યાયનું અસ્તિત્વ નહીં મટે. પર્યાયની મીઠાસ, પર્યાયનું અહમ, પર્યાયમાં પોતાપણું, પર્યાયનું એકત્વ, પર્યાયની અંદરમાં હું પણ તત્ સમય મટી જશે. ક્યારે? હું શુદ્ધ ચિન્હ માત્ર છું એવું સમજાશે ત્યારે. આવી સમજ એક વખત પણ થઈ જાય તો એ જૈન શાસન મેળવું, ગુરુદેવ મેળા એની બરિહારી છે. એટલે ગુરુદેવશ્રી એમ કે છે કે જ્યાં એ એક સમયની પર્યાય જ્ઞાન પર્યાય છે એના લક્ષ્ય અને એની સમીપમાં છે, જ્યાં જ્ઞાન પર્યાય છે ત્યાં જ જ્ઞાયક છે. જ્યાં કપડું મેલું દેખાય છે, કાદવ કિચડ લાગ્યો છે, ત્યાં જ કપડું સફેદ છે કે નથી. જેને કિચડ દેખાય છે ને કપડું મલિન દેખાય છે, અને જેની દ્રષ્ટિ ચોખ્ખી છે ને કપડું સ્વચ્છ દેખાય છે. ક્યારે? કિચડ છે ત્યારે. તો વાત તો દ્રષ્ટિની છે ને, હટાડવાની મટાડવાની, કિચડને હટાડવાની, સ્વચ્છતાને ઉત્પન્ન કરવાની કોઈ વાત જ નથી. મલિનતાની વખતે સ્વચ્છતા દેખાય, સફેદ દેખાય. ગુલાબના ફૂલની જયની વખતે સ્ફટિક દેખાય. મેલા પાણી વખતે પાણી સ્વચ્છ દેખાય. એ દ્રષ્ટિ છે. તો વાત ફક્ત અને ફક્ત દ્રષ્ટિની છે. રાગને મટાડવાની નથી, જ્ઞાનને ઉત્પન્ન કરવાની નથી. માં તો કિચડને હટાડવાની કે સફેદાઈને પ્રગટ કરવાની ચર્ચા છે, અહીંયા તો કઈ છે નહીં. અહીંયા તો દ્રષ્ટિમાં જ્યાં હું નિર્મળ શુદ્ધ પરમાત્મા છું એવી દ્રષ્ટિ થઈ કે અનુભૂતિ, એનું નામ અનુભૂતિ. મને અહીંયા રાગને મટાડ્યો અને સમ્યકને ઉત્પન્ન કરી વાત જ નથી. ઓલો ઉત્પન્ન જ નહીં થાય. અહીંયા જેવો એનો સ્વભાવ છે એ ભાવે રહી જશે. એનું નામ સમકિત છે, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. હવે આ અઘરું કેવી રીતે હોઈ શકે? એને અનાદિથી રાગને મટાડવાનો પ્રયત્ન કર્યો છે અને જ્ઞાનને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. બંને વિપરીતતા અને મિથ્યાત્વ છે. કારણ કે જે સ્વયં પોતે છે એને ઉત્પન્ન શું કરવાનું? જે બિરાજે છે, ગુરુદેવશ્રી કે જે સ્વયં મહાપ્રભુ બિરાજે છે, હવે જે બિરાજે છે એને બિરાજમાન કરવા છે. પ્રતિષ્ઠિત ભગવાન છે ઉપર, હવે એની પ્રતિષ્ઠા કરવી છે. પાગલપણ છે. ભગવાન બિરાજે છે, બિરાજે છે અને બિરાજમાન કરવા છે, પાગલપણ છે. બિરાજે છે એ તો વાસ્તવિકતા છે, એ વસ્તુનો સ્વભાવ છે, એ વસ્તુની વ્યવસ્થા છે. હું છું, હું આ એવી દ્રષ્ટિ થઈ ગઈ, એનું નામ સમકિત છે. પર્યાયની અંદરમાં કંઈ ફેરફાર કરવાનો અભિગમ, એનું નામ સમકિત નથી, એનું નામ મિથ્યાત્વ છે. ત્રિકાળી ધ્રુવ પરમાત્માને ત્રિકાળી ધ્રુવ પરમાત્માના સ્વભાવે જુઓ, એ સમકિત છે. હવે એમાં પ્રયત્ન ક્યાં છે તારે પ્રભુ? તારે શું કરવાનું છે? કોઈ વસ્તુનું ગ્રહણ નથી કરવાનું, કોઈ વસ્તુનો ત્યાગ નથી કરવાનો. રાગનો અનાદિ અનંત ત્યાગ છે અને જ્ઞાનનું અનાદિ અનંત ગ્રહણ છે. તું કોનો ત્યાગ કરીશ અને કોનો ગ્રહણ કરીશ? ફક્ત કલ્પનાની જ બધી તકલીફો છે બધી, અને એમાં જ બધી ભ્રાંતિઓ બધી ઉભી થઈ છે અને એના કારણે મૂંઝવણ થયા કરે છે. વિષય અત્યંત સ્પષ્ટ છે, અત્યંત 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 સ્પષ્ટ છે. ગુરુદેવશ્રીનું કોઈ પણ એક પ્રવચન લઈને બેસીએ આપણે, એની અંદરમાં જો વિષય આટલો સ્પષ્ટ ન હોય એવું બનતું જ નથી કોઈ પણ પ્રવચનની અંદર. બતાવી પણ દે, ભાઈ રાગ વડે આત્મા નથી જાણવામાં આવતો, જ્ઞાન વડે જાણવામાં આવે છે. જ્યાં જ્ઞાન વડે જાણવામાં આવતો કે જ્ઞાન વડે જાણવામાં નથી આવતો, જ્ઞાયક છે, શુદ્ધ ચિન્હ માત્ર છે. એ શુદ્ધ તો જયારે તું જ્ઞાન વડે જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે પણ એ શુદ્ધ ચિન્હ માત્ર છે. તને પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે ત્યારે પણ એ શુદ્ધ ચિન્હ માત્ર છે. તું પ્રયત્ન કરે છે ત્યારે પણ એ શુદ્ધ ચિન્હ માત્ર છે. તો તારો આ પ્રયોગ શું કામમાં આવ્યો બાપુ? જ્યાં વિફળતા જે છે વસ્તુ સુધી પહોંચાતું નથી એનું કારણ કે આપણે બહારથી અંદર આવીએ છીએ, અને જે વસ્તુ બહાર આવી જ નથી એને તમે બહારથી અંદરમાં જઈને જોશો કેવી રીતે. પરમાત્મા તત્વ પર્યાયમાં આવ્યું હોય તો ફરીને આપણે પર્યાયમાંથી એને ત્રિકાળીમાં લઈ જઈએ, પણ જે અનાદિ અનંત ત્રિકાળી અપરિણામી નિષ્ક્રિય ધ્રુવ એકરૂપ સદા અનાદિ અનંત પરમાત્મા પરિપૂર્ણ પરમાત્મા છે એ તો જ્યાંનો ત્યાં છે, અચલ છે. પરિણામમાં આવ્યો નથી, પરિણામમાં આવતો નથી, પરિણામમાં આવશે નહીં. તો તમે બહારથી અંદર આપણે ઉપયોગને અંદર લઈ જાય, ઉપયોગને અંદર લઈ, તું પણ ઉપયોગ તારામાં છે જ નહીં, તું ઉપયોગવાન છો. ક્યાં ઉપયોગને તું વાળીશ જે પ્રગટ નથી થયો? એને તને જે માનસિક જ્ઞાનમાં પકડાય છે એને અસંખ્ય સમય પહેલાનો છે એને વર્તમાન પકડાતો નથી. ક્યાં ઉપયોગને તારે વાળવો છે પ્રભુ? એક વખત વસ્તુની વ્યવસ્થાને તો જો નાથ. ને આ વાત ગુરુદેવ ડંકાના ચોટે વારંવાર કરે છે, એકને એક વાત, એકને એક વાત કરે છે. પણ આપણને બીજી બધી વાતોનો રસ પડે છે. હું એક શુદ્ધ ચિન્હ માત્ર, એ વાતની અંદરમાં આપણે આવતા નથી. કારણ કે આપણે હંમેશા જ્ઞાનના અસ્તિત્વમાં જ્ઞાયકને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ્ઞાનમાંથી જ્ઞાયકને પકડવાનું વિધાન નથી. હું જ્ઞાયક છું એ જ્ઞાયકને અનુભૂતિનું વિધાન છે. એટલે કાલે કીધું કે અહો આ હું, એમ આવા આત્માના દર્શન માટે આ હું, આ એટલે સુધાત્મા પરમાત્મા પરિપૂર્ણ પરમાત્મા હું. એ તો છે, આ તો છે, અનાદિ અનંત આ છે, પણ એ આની અંદરમાં હું નથી જોડતો. એટલે એ આ છે ને એના માટે થર્ડ પર્સન થઈ જાય છે. આ હું તો ફર્સ્ટ પર્સન થાય, અને આ પરમાત્મા છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, ધ્રુવ છે, બધે થર્ડ પર્સનની ચર્ચા છે. ક્યારે પણ હું માં નથી આવતો. ખીમચંદભાઈ હંમેશા કહેતા આઈ ઇન ધ બિગિનિંગ, આઈ ઇન ધ મિડલ એન્ડ આઈ એટ ધ એન્ડ ઇઝ ઓલવેઝ કેપિટલ. એ કેપિટલ નથી રહેતું. તમે ક્યાંય પણ આઈ શબ્દનો પ્રયોગ કરો એ કેપિટલ હોય છે કે નથી હોતો? તમે બીજી એબીસીડી, ત્રીજી એબીસીડી, ચોથી એબીસીડી, જે પણ એબીસીડીમાં લખતા હોય પણ આઈ આવે ત્યાં કેપિટલ થઈ જાય. આપણો આઈ કેપિટલ નથી થતો, સર્વસ્વ નથી થતો. હું આ એટલું આવે તો એ સડસડાટ અંદર ચાલ્યો જાય. આચાર્ય ભગવંતોને શા માટે વિકલ્પ નથી કરવો પડતો? છઠ્ઠામાંથી સાતમામાં ધડ 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 થતો. ગુરુદેવ કે જેમ શાસ્ત્ર લખતા હોય એક અક્ષર અને બીજો અક્ષર લખાતો હોય એની વચ્ચે એને અનુભૂતિ થઈ જાય, કારણ કે વિકલ્પ નથી કરવો પડતો. વિકલ્પથી પકડાય એવી વસ્તુ નથી. હોય છે આગળની ભૂમિકાની અંદર બધું થાય છે, સમયની યોગ્યતા છે, પણ વિધાન શું છે? હું અંદર વસ્તુને જોવાની વ્યવસ્થા એટલી સુંદર છે, એટલી અદભુત છે પ્રભુ. ચારે તરફ ગુણો જ ભરેલા છે, ચારો તરફ આખો એનું પોતાનો ગુણોનો ભંડાર છે, ગુણોનો પર્વત છે, ગુણોનો વૈભવ છે, વિભૂતિ છે, બીજું કઈ છે જ નહીં એની અંદરમાં. ઠસાઠસ ભરેલો, લબાલબ ભરેલો, એકદમ આનંદનો દરિયો, આનંદનો સમુદ્ર છે, એકદમ આનંદમય, સુખમય, પરિપૂર્ણતામય, પ્રભુત્વમય, વિભૂત્વમય, એવી પોતાની વસ્તુ અનાદિ અનંત છે. અને એને એનું આશ્ચર્ય થતું જ નથી કે અનાદિકાળથી મેં મારી જાતને સમાપ્ત કરવામાં કોઈ પ્રયત્નમાં બાકી ન રાખ્યો, નિગોદની અંદરમાં અનંત કાળ રહ્યો, અને છતાં પણ હું એનાથી અત્યંત અપ્રભાવિત રહ્યો, અત્યંત અપ્રભાવિત. મારી વસ્તુ જેવી ને તેવી રહી, કાંઈ પણ મારામાં ઓછું નથી. આ શરીર છે એવું અનાદિકાળથી માન્યું, પણ શરીર અમારી એક પણ ના સાંભળી. કર્મથી દુઃખી છું એવું માન્યું, પણ એ વાત સર્વતા ખોટી હતી, સર્વતા ખોટી હતી. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, વ્યવસ્થા જ નથી. રાગાદિ મારામાં થતા જ નથી. જળભાવ છે, પૂતગલ ભાવ છે. રાગને રાગના સ્વભાવથી જોઉં છું તો શુદ્ધ છે, જ્ઞાનથી એની કમ્પેરિઝન કરું છું તો એને અશુદ્ધ કહેવામાં આવે છે. અને દરેક પદાર્થને એના સ્વભાવથી જોવામાં આવે તો એ પદાર્થ પોતે પોતામાં એના ભાવે રહેલો છે, એમાં કઈ થયું જ નથી. શેના માટે દુઃખી, શેના માટે સુખી થવું છે? હું દુઃખી છું જ નહીં તો સુખી થવાની વાત ક્યાં છે? દુઃખી છું ને સુખી થવું છે એ વિપરીત માન્યતા છે, એ મિથ્યાત્વ છે. વિકલ્પ છે ને નિર્વિકલ્પ થવું છે, વિપરીત માન્યતા મિથ્યાત્વ છે. હું નિર્વિકલ્પની મૂર્તિ છું, સુખમય છું. હવે સુખમય છે એને સુખી થવું છે? એટલે કોઈ પણ વાત અહીંથી એટલે પર્યાયથી ચાલુ થઈ શકે એવી છે નહીં. ચાલુ થશે તો એક જ જગ્યાથી થશે, ત્રિકાળીથી. જ્યાં ત્રિકાળીથી ચાલ્યો ત્યાં વરસાદી વરસાદ છે આનંદનો. એક વખત પણ એ ત્રિકાળીથી ચાલે, એક વખત ત્રિકાળીથી ચાલે. વિધાન એ છે, ત્રિકાળી છું, જ્ઞાયક છું, આનંદથી ભરપૂર. હું શુદ્ધ છું, બુદ્ધ છું, અવિનાશી છું, કુટસ્થ છું, નિષ્ક્રિય છું, પરમાત્મા છું, પરમ પરિણામિક ભાવ છું, અપરિણામી છું, સકલ નિરાવરણ. પોતાની વસ્તુ જેવી છે તો શા માટે આપણે ન્યાથી નથી જોતા? એક વખત પ્રભુ જેટલો વિસ્તાર છે, જેટલો વિસ્તાર છે એ બધો વ્યવહારનો વિસ્તાર છે, જેટલો વિસ્તાર એ બધો વ્યવહારનો વિસ્તાર છે. ભેદોનો વિસ્તાર છે, ભંગોનો વિસ્તાર છે, ગુણસ્થાનોનો વિસ્તાર છે, માર્ગના સ્થાનનો બધો વિસ્તાર, વ્યવહારના ભેદોનો, પૂતગલનો વિસ્તાર છે પ્રભુ. નિશ્ચય તો એક છે કે હું એક છું, બસ. આની આગળ બીજી કોઈ ચર્ચા જ નથી, કોઈ નિશ્ચયનો બીજી કોઈ વાત જ નથી. કોઈ હાથ હું એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શનમય ખરાય, બીજી કોઈ વાત જ નથી. પછી આગળ કેવું તો એમ કેવું પડે, પૂતગલ માત્ર પણ મારા નથી, રજકણ માત્ર પણ મારા નથી. આનો વિસ્તાર પછી કરવો હોય તો નાસ્તિનો જ વિસ્તાર કરવો પડે. અસ્થિ તો આટલી છે કે હું એક શુદ્ધ પરમાત્મા છું, હું છું, હું આ હું, બસ એટલી જ વાત છે. હવે કેવી રીતે અઘરો હોઈ શકે? હું પ્રકાશ, હવે કેવી રીતે અઘરો હોઈ શકે? હું પરમાત્મા, કેવી રીતે અઘરો હોઈ શકે? જ્ઞાનીઓને જગતને અઘરું લાગે છે, એનું આશ્ચર્ય છે, અચંબો છે કે પ્રભુ તને આ વાત કેવી રીતે અઘરી લાગે છે, તને આ વાત કેમ સમજાતી નથી? ભેદ છે નહીં, ભેદથી સમજાવ્યું તો તું ભેદરૂપ વસ્તુ માની લે. જ્ઞાનમાં જ્ઞાનપર્યાયનું જ જ્ઞાન થાય છે, જ્ઞાનપર્યાયનો નિશ્ચય છે. એમાં જ્ઞેયોનું જ્ઞાન થતું જ નથી. જ્ઞાન અને જ્ઞેય એવો વિભાગ જે જ્ઞાનની અંદરમાં પડે છે એ પરજ્ઞેય છે, એ જ્ઞાન જ્ઞેયનો સંકર દોષ છે. પ્રભુ તું શા માટે ભેદોથી ચાલે છે? કામ શું છે તારું? જગત તને જે કેવું હશે એ કેવા દે ને પ્રભુ, તને શું ફરક પડે છે? નથી સુગંધજીને કોઈ કીધું કે સાહેબ અમે નિશ્ચયભાષી થઈ જવા છે, તો કે અનાધિકારથી વ્યવહારાભાષી તો છો, એક વખત નિશ્ચયાભાસી થઈને જોઈ લે શું ફરક પડે છે. અને અંતરંગમાં જે દેવશાસ્ત્ર ગુરુને સાથે લઈને ચાલે છે, ગુરુદેવને જે મસ્તિષ્કમાં રાખે છે, એ ત્રણ કાળમાં નિશ્ચયનો અભ્યાસી થશે, નિશ્ચયાભાસી નહીં થાય. ડરવાની જરૂર નહીં. મારે એની તલવાર છે આ માર્ગની અંદરમાં, જ્ઞાનમાં લઈને ફરેની તલવાર નથી. એને અનાધિકાળથી દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાયને એક જ્ઞાનની અંદરમાં જ રાખ્યા છે. બે કટકા નથી કર્યા, જ્યાં સુધી બે કટકા કરતો નથી તે દ્રવ્ય તેજ હું. પર્યાય માત્ર પર, પર્યાય માત્ર પર સમય. પર્યાય માત્ર પરદ્રવ્ય, પર્યાય માત્ર અદ્રવ્ય એવી દ્રષ્ટિ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી આ હું એવું થતું નથી. આની અંદરમાં વીરતાનું કામ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. આ ઔષધ છે ભવરોગના મટાડવાના. હું પરમાત્મા છું, એ ભવરોગને મટાડવાની ઔષધિ છે પ્રભુ. હું શુદ્ધ ચિન્હ માત્ર છું, એ ઔષધિ છે ભવરોગને મટાડવાની. એ કાયરને હંમેશા પ્રતિકૂળ જ પડે છે, વિરલાને અનુકૂળ પડે છે. સોગાનીજીને એક ધડાકે એક પ્રવચનમાં આર પાર. તો અઘરું કેવી રીતે હોઈ શકે? હું પરમાત્મા છું એ વાત અઘરી તને શા માટે લાગે છે પ્રભુ? એક વાર તો કે ના. એક વખત અંદરમાં જઈને જોતો સહી તું કેવો પરમાત્મા છો, કેવો મહાત્મા છો, કેવો સંત છો. એક વખત જોતો સહી પ્રભુ, કિંચિત માત્ર ને પણ જે સ્પર્શતો નથી, કિંચિત માત્ર પણ મારું છે એવું માનતો નથી. પરિગ્રહ નામની કોઈ વસ્તુ નથી. એવી અદભુત વસ્તુ, એવી અલૌકિક વસ્તુ, એવી પરિપૂર્ણ વસ્તુ, એવી પરમાત્મા વસ્તુ હું છું પ્રભુ. એક વખત એનો સ્વીકાર કર, એક વખત એનો નિર્ણય કર, એક વખત એનો વિશ્વાસ કર પ્રભુ. એક વખત તું બુદ્ધિમાં તો આ વાત માને છે પણ વિશ્વાસમાં વાત લેતો નથી પ્રભુ. વિચારની અંદરમાં લે છે, ચર્ચાની અંદરમાં લે છે, આપસમાં મુખ ચર્ચા કરે છે એની અંદરમાં પણ એવી રીતે લેતો હોય છે. પણ ધડાકા બંધ, ખાલી આ જ વાત ઉપર ચોઈટો રહે, આ વાતની ઉપર ચોઈટો રહે, એકદમ જેમ પતંગિયું દીપકને ચૂપકે છે એવી રીતે નાયકને ચીપકી જાય અને નાયકને જવાબ ના આપે. એવું ત્રણ કાળમાં બન્યું નથી, બનતું નથી અને બનશે નહીં. અનાદિ અનંત કાળમાં એવો એક પણ પ્રસંગ નથી બનતો કે જેની અંદરમાં હું પરમાત્મા છું એવો નિર્ણય કરે અને એ પરમાત્માની એને અનુભૂતિ ન હોય. એક પણ પ્રસંગ. એટલે જ પૂજ્ય બેનશ્રી કહે છે કે એવું ન બને તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. પ્રભુ તું પરમાત્મા છો ને નાથ, તું શુદ્ધ ચિન્હ માત્ર છો ને. બાકી જેટલી પણ પર્યાયનો વિસ્તાર છે પ્રભુ, એ બધો વ્યવહારનો વિસ્તાર છે, ભેદોનો વિસ્તાર છે પ્રભુ. એ વાત કેવળ જ્ઞાન થશે તો બધું જેમ છે એમ આખું વિશ્વ જણાઈ જશે. એ વિકલ્પ છોડી દે નાથ, વિકલ્પને સમેટી લે અને સ્વભાવ ઉપર આવી જા. પર્યાયને પણ પર્યાયના સ્વભાવથી જોઈ લે અને દ્રવ્યને પણ દ્રવ્યના સ્વભાવથી જોઈ લે. પર્યાય એક સમયની ચક્રવર્તી છે અને કોઈની પરાધીનતા નથી. બુદ્ધ ગુરુદેવ કે નિરપેક્ષ છે પર્યાયની અંદરમાં. વર્તમાન પર્યાયમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે નિરપેક્ષ થઈ રહ્યું છે. રાગ પણ થઈ રહ્યો છે તો નિરપેક્ષ થઈ રહ્યો છે અને વિતરાગતા થઈ રહી છે તો વિતરાગતા પણ નિરપેક્ષ થઈ રહી છે. રાગનું કારણ પર પદાર્થ નથી, પર નિમિત્તો નથી, કર્મનો ઉદય નથી અને વિતરાગતાનું કારણ પોતાનો ત્રિકાળી આત્મા નથી. એવી પર્યાયની પણ નિરપેક્ષતા છે અને ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળ નિરપેક્ષ શુદ્ધ છે, એ પોતાથી પરિપૂર્ણ છે. એવી એની અદભુત વ્યવસ્થા, જેમ છે, જ્યાંથી છે, જેવી રીતે છે, જે રીતે કહેવામાં આવી છે, પૂજ્ય ગુરુદેવે બતાવી છે, આપણને ગમે છે, રૂચે છે, સમજાય છે, એ વાતને ત્યાંથી જ આપણે સમજીને એની ઉપર વજન દઈએ, એની ઉપર જોર દઈએ, બળવાનનું બળ લાવીએ અને ત્રિકાળી તે જ હું છું એવો વિશ્વાસ સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રમાં ઉત્પન્ન થાય એવી મંગલ ભાવ.
સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજા નંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.